अधिकरण शक्ति,
अधिकरण शक्ति
आदि 46
ભાવ પ્રગટ થાય છે એને કોઈનો આધાર નથી, ભાવિમાન નો આધાર છે. આધાર આધે સંબંધ અંદર લીધો છે.
સમયસારમાં આ શક્તિનો અધિકાર ચાલે છે. આત્મ પદાર્થ દ્રવ્ય રૂપથી એક છે અને તેના ગુણ અનેક અનંત છે. આ અનંત ગુણનું અધિકરણ કોણ? તો કહે છે કે અધિકરણ ગુણ વડે આત્મા જ તેનું અધિકરણ છે. અર્થાત તેનું અધિકરણ થાય એવો આત્માનો અધિકરણ ગુણ સ્વભાવ છે.
અનંત ગુણનો આધાર આત્મા છે, એ અધિકરણ નામની શક્તિ છે. એટલે બધા ગુણોમાં વ્યાપે છે, એટલે બધા ગુણો આત્માને આધારે હોય છે.
આહા, જીવ જ્યારે નિજ દ્રવ્ય સ્વભાવનો ભગવાન ત્રિકાલીનો આશ્રય લીધે છે ત્યારે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે અને તે સમ્યક જ્ઞાનની પર્યાય પ્રકટ થાય તેની સાથે અનંત ગુણની પર્યાય ભેગી ઉછળે છે. જેમ પાતાળમાં પાણી હોય છે તે પથ્થરનું પળ તૂટી જતા અંદરથી એકદમ છોડો મારતો ઉછળી બહાર આવે છે, તેમ આ ચૈતન્યના પાતાળમાં જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત શક્તિઓ પડી છે. તે રાગની એકતા તોડીને જ્યાં દ્રવ્ય સ્વભાવનો આશ્રય જીવ લે છે કે તત્કાલ ચૈતન્યના પાતાળમાંથી જ્ઞાન આદિ અનંત ગુણ શક્તિઓ નિર્મલ પરિણતિ રૂપે ઉછળી પ્રગટ થાય છે. જુઓ કેટલું સરસ. આહા, જ્ઞાનાદિ નિર્મળ પરિણતિ થઈ તેનું અધિકરણ નામ આધાર કોણ? તો કહે છે કે ભગવાન આત્મા જ તેનું અધિકરણ છે. કેમ કે તેનું અધિકરણ થવાનો આત્મામાં અધિકરણ ગુણ છે.
જે પુરુષ કહે છે કે નિર્મળ પર્યાય ને પ્રદેશ ભેદ છે, એ પુરુષ કહે છે કે નિર્મળ પર્યાય નો આધાર આત્મા છે. જો બેન ધ્યેય પ્રધાન ને જ્ઞેય પ્રધાન કથન, બેનું જ્ઞાતા છે. જ્યારે એને દ્રષ્ટિનો વિષય આપવો હોય ત્યારે કે પર્યાયના આધારે થાય છે, દ્રવ્યના આધારે નહીં. આધાર આધે સંબંધ નો અભાવ અડતી નથી ને ક્યાંથી આધાર હોય? આધાર આધે સંબંધ નથી નિર્મળ પર્યાય નો. કારણ આપો કે પ્રદેશ ભાઈ છે જા માટે આધાર આધે નથી. જે ધ્યેય પ્રધાન કથનમાં જે પુરુષ કે છે, આ એ જ પુરુષ કે છે કે નિર્મળ પર્યાય ને આત્માની આધાર આધે સંબંધ છે. જ્ઞેય પ્રધાન કથન આ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત જ્ઞાની જ જાણે છો, બીજો જાણતો નથી ને માનતો નથી. કાં જ્ઞેયના પક્ષમાં ખેંચાઈ જાય અને કાં ધ્યેયના પક્ષમાં ખેંચાય. આ મધ્યસ્થ છે. આ મધ્યસ્થ નું પ્રતીક જુઓ, નિર્મળ પર્યાય અડતી નથી આત્મા. પર્યાયનો આધાર પર્યાય છે, દ્રવ્યને આધારે નથી. એ પુરુષ કહે છે કે નિર્મળ પર્યાયને જેમ અનંત ગુણનો આધાર આત્મા, એમ નિર્મળ પર્યાય આત્માને આધારે થાય છે. જ્ઞેય પ્રધાન કથન છે ને આખું. જ્ઞેય દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણે શુદ્ધક. શુદ્ધ લેવું છે ને,
ભગવાન આત્મા તેનું અધિકરણ છે, કેમ કે તેનું અધિકરણ થવાનું આત્મામાં અધિકરણ ગુણ છે,
ગુણ છે,
સમજાય છે? કઈ સંવર અધિકારમાં વળી એમ લીધું છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેમાં જાણન ક્રિયા જે થાય છે તે જાણન ક્રિયાના આધારે આત્મા
છે. એમ લીધું છે, એમ લીધું છે કે દ્રવ્યને આધારે તે પણ પર્યાય, માં એમ લીધું છે કે પર્યાયને આધારે દ્રવ્ય છે.
આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેમાં જાણન ક્રિયા જે થાય છે તે જાણન ક્રિયાના આધારે આત્મા છે. એ તો જાણન ક્રિયામાં ભગવાન આત્મા જાણવામાં આવે છે, તો જાણન ક્રિયાને આધારે આત્મા છે એમ કહી છે. અહીં શક્તિના પ્રકરણમાં પ્રકારે જુદા પ્રકારે વાત છે, એ તો આત્મા આધાર છે. અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે, તેની સન્મુખ થઈ પરિણમતા સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, તે જાણન ક્રિયા છે, ને તે જાણન ક્રિયામાં ભગવાન આત્મા જાણવામાં આવે છે. સંવર નામ ધર્મ કેમ થાય એની વાત સંવર અધિકારમાં કરી છે. તેની આરંભની ગાથામાં આવે છે કે ઉપયોગમાં ઉપયોગ છે, એનો અર્થ એમ છે કે ત્રિકાલી શુદ્ધ ઉપયોગ સ્વરૂપ પ્રભુ આત્મા છે, તે ઉપયોગમાં એટલે કે વર્તમાન જાણન ક્રિયામાં જે સ્વસન્મુખ ઉપયોગ થયો છે તેમાં જાણવામાં
આવે છે.
જાણન ક્રિયાના ભાવમાં આત્મા જાણવામાં આવે છે, તો જાણન ક્રિયાના આધારે આત્મા છે, અર્થાત ઉપયોગમાં ઉપયોગ છે એમ કહ્યું છે. જ્યારે અહીં આત્માના આશ્રયે આધારમાં રહેલા અધિકરણ ગુણને લીધે અનંત ગુણની જે નિર્મલ પર્યાયો પ્રકટ થાય તેનો આધાર કહે છે કે આત્મા છે. નિમિત્ત પરવસ્તુ કે રાગ તેનો આધાર નથી. આવી વાત સમજાણું કઈ? જુઓ, પોતાનો આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન અનંત ગુણના સત્વરૂપ ત્રિકાલી ધ્રુવ પ્રભુ છે, તેના ગુણ પર્યાયના આધારે દ્રવ્ય સિદ્ધ થાય છે. ગુણ અને પર્યાય નિર્મળ તેના આધારે દ્રવ્ય સિદ્ધ થાય છે. અચ્છા, અક્રમવર્તી ગુણ ને ક્રમવર્તી નિર્મળ પર્યાયનો પિંડ તે આત્મા એમ છે ને?
જો ગુણ પર્યાય વત દ્રવ્ય
આમ આ આવે છે,
આવે આવ્યું ને પણ અરે નાની ને સમજવું મુશ્કેલ છે. એ તત્વાર સૂત્ર પ્રવર્તન સાર ને સમય સાર ને જ્ઞાની જાણે, અજ્ઞાની કઈ જાણતો
નથી. આત્મા એમ છે ને, વળી દ્રવ્યના આધારે ગુણ પર્યાય સિદ્ધ થાય છે. પેલા ગુણ પર્યાયના આધારે દ્રવ્ય સિદ્ધ થાય છે, પછી દ્રવ્યના આધારે ગુણ પર્યાય સિદ્ધ થાય છે. દ્રવ્યમાં અધિકરણ શક્તિ પડી છે તો દ્રવ્યના આધારે ગુણ પર્યાય સિદ્ધ થાય છે, કેમ કે ગુણ પર્યાયનો આધાર અધિકરણ દ્રવ્ય છે.
પરદ્રવ્યના આધારે નથી રહેતા ગુણોને પર્યાય. બરાબર, અદ્ભુત લીલા છે, ચૈતન્ય વિલાસ
વિલાસ છે. બીજી એક વાત યાદ આવી કે પ્રવચન સારની ગાથા 126 માં કર્તા કર્મ કરણ એ ત્રણ બોલ આવે છે, ત્યાં સૂક્ષ્મ વાત દીધી છે. ગુણ પર્યાયના આધારે દ્રવી ખ્યાલમાં આવી જાય છે એમ પ્રવચન સારની આ ગાથામાં સિદ્ધ કર્યું છે. ત્યાં પ્રવચન સારનો સામાન્ય વાત છે એટલે કે મલિન પર્યાય સહિતની વાત કરી છે. અધિકરણ નામનો ગુણ તથા તેનું પરિણમન નિર્મળ તેમજ મલિન એમ બંનેની ત્યાં વાત કરી છે. ભાઈ શાંતિ અને ધીરજથી સમજવું પ્રભુ, ત્યાં વિકારી પર્યાયના આધારે પણ ગુણ દ્રવ્ય છે એમ લીધું છે, કેમ કે વિકારી પર્યાયથી દ્રવ્ય ગુણ સિદ્ધ થાય છે. એમ કે વિકારની અવસ્થા છે તે કોની? કે દ્રવ્યની તો છે, એ પ્રમાણે વિકારી પર્યાયના આધારે ત્યાં દ્રવ્યની સિદ્ધિ કરી છે, તેમજ દ્રવ્યના આધારે વિકારી પર્યાય સિદ્ધ થાય છે એમ ત્યાં કહ્યું છે.
અગમ પદ્ધતિમાં સુધાસુદ પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે.
ભગવાન આત્મામાં અનંત ગુણ અને અનંત પર્યાય છે. વર્તમાન એક ગુણની એક એક એમ અનંતી ગુણની અનંત પર્યાયો સિદ્ધ થાય છે. તે પર્યાયો અને ગુણના આધારે દ્રવ્યની સિદ્ધિ થાય છે. મલિન પર્યાયને પણ ત્યાં લક્ષણ કહ્યું છે. પંચાસ્તી કાયમાં પણ એમ લીધું છે કે ઉત્પાદ વ્ય મલિન હોય તો પણ તે દ્રવ્યનું લક્ષણ છે. બરાબર એમ જ્યાં જ્યાં જઈએ
જીવ તત્વ નું લક્ષણ નથી,
દ્રવ્ય કી બાત હે ના.
બધું જો કેટલી વિશાળતાથી વાત કરે છે, કાંઈ છુપાવતા નથી, પોતે સ્પષ્ટ કરે છે. જો આમ પણ આવશે, આમ પણ આવશે, આમ પણ આવશે તો ભૂલભૂડી માંગે તો નહીં. તું આને પકડી લેજે, શક્તિને અવલંબન લેજે, તું શક્તિનું અવલંબન લેજે.
બધું જ્ઞાન જ્યારે અહીં જેનું જ્ઞાન લક્ષણ છે તે આત્મા એમ વાત
કરી,
એમ વાત કરી છે. એ સ્વભાવનું ભાન કરાવવા કહ્યું છે. સમયસારમાં સ્વભાવની દ્રષ્ટિનું પ્રયોજન છે, તેથી સ્વભાવની મુખ્યતા છે. પ્રવચનસારમાં સામાન્ય કથન છે, તેથી ત્યાં વિકૃત અવસ્થા છે, તે પણ દ્રવ્યની છે. એટલે એ લક્ષણથી પણ આત્મા જે એમ સિદ્ધ થાય છે એમ વાત કરી છે. વિકારી પર્યાયને પણ લક્ષણ બનાવી આ દ્રવ્ય છે એવું લક્ષ્ય ત્યાં સિદ્ધ કર્યું છે. વિકારી પર્યાયને પણ લક્ષણ બતાવી આ દ્રવ્ય છે એવું લક્ષ્ય ત્યાં સિદ્ધ કર્યું.
એની યોગ્યતાથી થઈ છે, પરથી નથી. કર્મના ઉદયથી નહીં, એની યોગ્યતાથી તત્સમયની પર્યાય છે. બરાબર છે.
સંવાર અધિકારમાં
એનાથી તો પ્રયત્ન
કરવાનું છે. ચાલો સંવાર અધિકારમાં જાણન ક્રિયા જે વચનસાર ગાથા 10માં એમ લીધું છે કે અશુદ્ધ પરિણામનો આશ્રય પણ દ્રવ્ય છે, વિકારી પર્યાય પણ દ્રવ્યની છે. દ્રવ્યમાં પર્યાય થઈ કે દ્રવ્યના આશ્રય થઈ એમ કહેવામાં આવે છે. ગુણ પર્યાય આધાર અને દ્રવ્ય આધે એમ ત્યાં સામાન્યપણે વાત છે. અહીં કોના આશ્રય આધારે નિર્મળ પર્યાય પ્રગટે છે એની વાત છે. આ મૂળ વાત તો આ છે. તો કહે છે કે ભાવ્ય માન ભાવના આધારપણામયી એક અધિકરણ શક્તિ જીવ દ્રવ્યમાં છે. આ હા 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 સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને આનંદની જે નિર્મલ પર્યાય શુદ્ધ સ્વભાવના આશ્રય પ્રગટ થાય છે તે ભાવવામાં આવતો ભાવ્યમાન ભાવ છે, ને તે ભાવના આધારપણામયી અધિકરણ શક્તિ છે. બરાબર શું કીધું કે સમ્યક દર્શન આદિ પર્યાય પ્રકટ થઈ તે ભાવ્યમાન એટલે કે ભાવવામાં આવતો ભાવ છે. આહા તે ભાવનો આધાર કોણ? તો કહે છે કે તે ભાવના આધારપણામય અધિકરણ શક્તિ છે.
ભાવના આધારપણામય
અધિકરણ શક્તિ અર્થાત
અધિકરણ છે
અધિકરણ શક્તિથી જ આત્મા તેનો આધાર છે. હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય એમ લોકો મોટો ઝઘડો કરે છે, પણ વ્યવહારની વાતે ક્યાં છે? ભગવાન તે તત્વની વાત સાંભળી જ નથી. વ્યવહારનું લક્ષ્ય છોડી દ્રવ્યને જ્યારે લક્ષ્ય બનાવ્યું ત્યારે તો સમ્યક દર્શનની નિર્મળ પર્યાય પ્રકટ થઈ છે. તે નિર્મળ પર્યાયનું અધિકરણ આત્મા જ છે, કેમ કે આત્મામાં જ તેના અધિકરણનો ગુણ નામ સ્વભાવ છે. આ અન્ય કોઈ આત્માના નિર્મળ ભાવોનું અધિકરણ નથી, આધાર નથી. સમ્યક મતિશુદ્ધ જ્ઞાનની પર્યાય તે ભાવિમાન ભાવ છે, તેનો આધાર આત્મસ્થિત જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણનું તે ભાવે છે. જુઓ, બારમાં ઇન્દ્રિયો કે શાસ્ત્રના કે અન્ય નિમિત્તના આધારે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ નથી, કેમ કે જ્ઞાન જુદું અને ઇન્દ્રિયો જુદી છે. જ્ઞાન જુદું અને શાસ્ત્ર આદિ નિમિત્ત જુદું છે, તો જ્ઞાનની પર્યાય તેમનું ભાવ્ય નથી. પરસ્પર આધાર આધેયપણું બનતું જ નથી. જ્ઞાન ગુણ જ જ્ઞાનની પર્યાયનો આધાર છે, કેમ કે અધિકરણ ગુણ આત્માના જ્ઞાન ગુણમાં પણ વ્યાપક છે. જ્ઞાન ગુણમાં અધિકરણ નામનું રૂપ છે. સમજાય છે કઈ? તેવી રીતે સમ્યક દર્શનની પર્યાય શ્રદ્ધા ગુણના આધારે ઉત્પન્ન થાય છે. ભગવાન આત્મામાં શ્રદ્ધા ગુણ ત્રિકાલ છે, જોકે શ્રદ્ધા ગુણનું વર્ણન આ 46 શક્તિમાં અલગથી આવતું નથી. સુખ શક્તિના વર્ણનમાં તેને સમાવી દીધું છે. તે શ્રદ્ધા ગુણના આધારે સંકિતની નિર્મળ પર્યાય પ્રકટ થાય છે. કઈ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાથી કે નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધાથી શુદ્ધ સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થતી નથી. અહો, દિગંબર સંતોએ મુનિવરોએ જગતને કેવલ જ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. ભગવાન તું જ્ઞાનાનંદ,
કયું પાનું એમાં તમે વાંચો છો?
એમાં 208
પાનું.
ભગવાન તું જ્ઞાનાનંદ રૂપ ચૈતન્ય લક્ષ્મીનો ભંડાર છો, તેમાં જે સમ્યક દર્શનની પર્યારૂપી રત્ન ઉત્પન્ન થાય છે તે કોના આધારથી પ્રગટ થાય છે? શું તેનો આધાર વ્યવહાર રત્નત્ર છે કે ના? વ્યવહાર રત્નત્ર તેનો આધાર નથી, તો શું દેવગુરુ શાસ્ત્ર તેનો આધાર છે? કે તો કહે છે કે ના, વ્યવહાર રત્નત્ર તેનો આધાર નથી. એ તો બધી બહારમાં બિન ચીજ છે, તે આધાર નથી. ગજબ વાત છે. બહારમાં અત્યારે મોટી ગરબડ ચાલે છે, વાસ્તવમાં અંદર શ્રદ્ધા ગુણ ત્રિકાલ છે, તેના આધારે સમ્યક દર્શનની નિર્મળ પર્યાય થાય છે. તેવી રીતે આત્મામાં જે આશ્રમ રહિત સંવરની વિતરાગી ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તેનો આધાર કોણ? શું સરાગ સંકેત અને પંચમહાવ્રત વ્યવહારના પરિણામ તે તેનો આધાર છે? તો કહે છે કે ના, વ્યવહારના ક્રિયાકાંડના કોઈ પરિણામ નિશ્ચય ચારિત્ર પ્રકટ થાય તેનો આધાર નથી. અંદર આત્મામાં ચારિત્ર ગુણ ત્રિકાલ છે, તેના આધારે સ્વરૂપની રમણતામય એવી વિતરાગી ચારિત્રની દશા પ્રગટ થાય છે. પ્રભુ તારી ચારિત્ર દશા પરથી અને રાગથી નિરપેક્ષ પ્રકટ થાય છે. મોક્ષનો માર્ગ પરમ નિરપેક્ષ છે, તેને બહારના કોઈ આધારની જરૂરત નથી. પોતે જ પોતાનો વિતરાગી ચારિત્રની પર્યાયનું અધિકરણ છે. એટલે કે જેને મોક્ષ માર્ગ જોઈએ છે તેણે દ્રવી ત્રિકાલી આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરવી જોઈએ. ભાઈ, આ દ્રવી દ્રષ્ટિ એ જ વિતરાગનો માર્ગ છે અને તે અલૌકિક છે. એના ફલમાં ફળ પણ અલૌકિક છે. અનંત જ્ઞાન, કેવલ જ્ઞાન ને અનંત સુખ પ્રગટે અને તે સાદી અનંત કાળ રહે તે એનું ફળ છે. સિદ્ધ પર્યાય પ્રગટે તે સાદી અનંત કાળ રહે છે. ઓહો, એકલા અતિન્દ્રિય સુખનો, પૂર્ણ સુખનો અને અનંત સુખનો ત્યાં મોટો હોય છે. આવી અલૌકિક દશા થવાના કારણનો અંદર આધાર અંદર આધારની જેની શક્તિ છે એવો ભગવાન આત્મા છે. આ સિવાય બહારમાં કોઈ આધાર નથી. શરીરે નહીં, ઇન્દ્રિયે નહીં, દેવગુરુ શાસ્ત્ર પણ નહીં ને વ્યવહારે નહીં. સમજાણું કઈ? કોઈ વળી કહે છે કે અરે, સંસારી જીવને અનાદિકાલથી રાગની રુચિ છે અને તેને ઉપદેશક પણ એવા જ મળી જાય છે. ઉપદેશક પણ દયાદાન વ્રત આદિના શિવરાગથી ધર્મ થવાનું બતાવે છે. લ્યો જસલો જોગી અને માલી મકવાડી એટલે
માલી મકવાણી એટલે એક મકવાણી નામનો માલી હતો અને એને ઓલો જોગી મળ્યો અને જોગી એ વાત કરવા માંડ્યો એના ઓલામાં જઈને
પોતાની જે માન્યતા હોય એ જે કેતો
હોય ને ઉલટી પુષ્ટ થાય ને અનાદિથી છે નવું નથી અનાદિથી ખ્યાલ આવે છે
બેનો મેળ ખાઈ ગયો પણ એ તો બંને ચાર ગતિમાં રજળ છે બંને હિંસાદી અશુરાગના ભાવ તો મા પાપના ભાવ છે અધર્મ છે પણ અહિંસાદી શુરાગનો અનુભવ પણ ધર્મ નથી અધર્મ છે એમ અહીં કહે છે તે ભાવના આધારે આત્માની મોક્ષ માર્ગની ફરિયાદ થતી નથી તેનાથી ધર્મ થવાનું માને એ તો મિથ્યાત રૂપમાં શલ્ય છે
બહુ ચોખ્ખી વાત કહી આ અત્યારે વિચાર આવ્યો કે ભલે ટેપ છે 9000 એ ઠીક છે પણ એ ટેપનો તો કોઈ વખતે નાશ થાય આનો નાશ ન થાય
એ તો છપાયવા
આ 11 ભાગ રિપીટ થયા જ કરે રુચિવાળા જીવોને કરશે ને એ છપાયવા કરશે એટલે સારું થયા વ્યાખ્યાન છપાઈ ગયા ને
પણ ઇસસે બહોત બેસા લગતા હૈ એકદમ
એનું કારણ છે કે ટેપમાં તો પાસ ઓન થઈ જાય વિચારોનો ટાઈમ
નથી
તો ચાર વાર પડે એક પેરાગ્રાફ કો તો ચાર વાર
પડ સકતે
ઉસમે થોડી બાર બાર રિપીટ કરે
નીકળી જાતા
અને કોઈ વડી કહે છે કે આત્મ સ્વભાવના આધારે ધર્મ થાય ને વ્યવહારના ને નિમિત્તના આધારે ધર્મ થાય એમ માનો તો અનેકાંત છે પણ એમ નથી ભાઈ વ્યવહાર રાગના આધારે વિતરાગતા ધર્મ થાય એ તારી માન્યતા અંધારાના આધારે અજવાળું થાય એવા એવી માનતા છે એના જેવી માનતા છે એના જેવી મિથ્યા છે કેમ કે ધર્મ તો વિતરાગતા સ્વરૂપ છે પણ એ નિમિત્ત છે તે પરવસ્તુ છે ને પરવસ્તુ સ્વદ્રવ્યમાં શું કરે કાંઈ જ ન કરે અડે નહીં તે શું કરે આ રીતે આત્મ સ્વભાવના આધારે ધર્મ થાય ને વ્યવહારના રાગના આધારે ને નિમિત્તના આધારે ધર્મ થાય એવી તારી માન્યતા ભ્રમ છે એ અનેકાંત પણ નથી વાસ્તવમાં આત્મ સ્વભાવના આધારે ધર્મ થાય ને વ્યવહાર ને નિમિત્તના આધારે ધર્મ ન થાય એ માન્યતા સત્યાર્થ અનેકાંત રૂપ છે આ અનેકાંત આત્મામાં અનંત ગુણનો આધાર અધિકરણ આત્મા જ છે કેમ કે આત્માનો અધિકરણ ગુણ સ્વભાવ છે દરેક ગુણમાં અધિકરણ ગુણ વ્યાપક છે દરેક ગુણમાં તેનું રૂપ છે તેથી દરેક ગુણ પોતાના આધારે પોતાની નિર્મળ પર્યાય પ્રકટ કરે છે સમ્યક જ્ઞાન અને કેવલ જ્ઞાનની પર્યાય આત્માના જ્ઞાન સ્વભાવના આધારે જ પ્રકટ થાય છે કેવલ જ્ઞાનની પર્યાય થઈ તેના પૂર્વના ચાર જ્ઞાનની પર્યાયના વ્યયના આધારે થઈ છે એમ જ્યાં નથી ત્યાં હવે વ્યવહાર અને નિમિત્તના આધારે થાય વાત જ ક્યાં રહે છે આ લોજિકથી ન્યાયથી તો વાત છે ત્રણ લોકના નાથનો માર્ગ ન્યાયથી સિદ્ધ છે ન્યાય શબ્દમાં નો એટલે કે નય દોરી જવું એટલે કે જેવી વસ્તુ છે તેને તેવી જાણવા રૂપે જ્ઞાનને સ્વરૂપમાં દોરી જવું લઈ જવું તે ન્યાય છે ઓહો આ તો ધન્ય ભાગ્ય હોય તેને વિતરાગની વાણી સાંભળવા મળે બેનના વચનામૃત વાંચીને એક મુમુક્ષુ ભાઈ બોલી ઉઠેલા આ તો જૈનની ગીતા છે વાત સાચી છે જૈનના એટલે વિતરાગતાના ગાણા ગાય તે ગીતા છે આત્માના ગુણના ગાણા તે ગીતા છે. આ અનંત ગુણ રત્નાકર પ્રભુ આત્મા છે, તેના આ ગાણા છે. પર્યાયના કે રાગના આ ગાણા નથી. બીજાના આધારે તું પોતાની પર્યાય થવાનું માને પણ એવી વસ્તુ સ્થિતિ નથી. બીજાને આધાર માનનારો પોતાના અનંત ગુણ સ્વભાવનો અનાદર કરે છે. વ્યવહારના રસિયાને આ આકરું લાગે, એકાંત જેવું લાગે, પણ શું થાય, એનું ચિત્ત એકાંત ગ્રહથી ગ્રસિત છે. સમયસારની ત્રાસીની ગાથામાં સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું છે કે દરિયામાં તરંગ ઉઠે છે તે પવનના કારણે નહીં. પર્યાયનો એવો સ્વભાવ છે કે તરંગ પોતાના કારણે પોતાથી ઉઠે છે ને તે તરંગ સમયને દરિયામાં ચાલ્યા જાય છે. તેવી રીતે ધજા ફર ફર ફરે ફરે છે કે પવનના કારણે નહીં, પણ તેનામાં ક્રિયાવતી શક્તિ પડી છે, તેના કારણે ધજાનું ફરફરવાપણે પરિણમન થાય છે. આવો પર્યાયનો સ્વભાવ છે. ત્યારે કોઈ ભાઈએ પ્રશ્ન કરેલો, પ્રશ્ન એમ કે પાણી ઉષ્ણ થાય છે કે અગ્નિથી થાય છે એમ પ્રત્યક્ષ દેખાય છે ને તમે કેમ ના પાડો છો? ઉત્તર, પાણીની ઠંડી અવસ્થા બદલીને ઉષ્ણ અવસ્થા થાય એ તો પાણીની પર્યાયનો સ્વભાવ છે. અગ્નિ નિમિત્ત હો, પણ અગ્નિ તો પર વસ્તુ છે. અગ્નિના રજકણો પાણીને અડતા સુધા નથી. આચાર્ય શ્રી કુલકુંદેવે સમયસારની ગાથા 372 માં કહ્યું છે કે ઘડો માટીમાંથી ઉત્પન્ન થાય છે એમ અમે દેખીએ છીએ, કુમારથી ઘડો થાય છે એમ અમે દેખતા નથી. ઘડાની પર્યાયની કરતા માટી છે ને માટી જ ઘડાનું કરણ અને અધિકરણ છે. માટીની ઘડારૂપ પર્યાય કુમારથી દંતી કે ચતુર્થી છે એમ છે જ નહીં. આ દ્રવ્યની સ્વતંત્રતા તો જુઓ. આત્મામાં એક પ્રભુતા શક્તિ છે જે ત્રિકાળ પ્રભુતામાંથી વર્તમાન પ્રભુતા આવે છે. પ્રથમ પર્યાયમાં પામરતા હતી તે વ્યા થઈને પ્રભુતા પ્રગટિ, તે પ્રભુતા કઈ પૂર્વ પર્યાયના વ્યાના આધારે પ્રગટિ છે એમ નથી, ત્રિકાળ પ્રભુતાના આધારે પ્રભુતા પ્રગટિ છે. આ પ્રભુતા શક્તિ પ્રત્યેક ગુણમાં વ્યાપક છે, પ્રત્યેક ગુણમાં પ્રભુતાનું રૂપ છે. તે કારણથી સમ્યક્વાદી નિર્ગુણ પર્યાયો ગુણની પ્રભુતાના આધારે પ્રગટ થાય છે. શક્તિવાનના આશ્રય શક્તિ છે તો તેની પર્યાય પણ શક્તિવાનના આધાર આશ્રય વિના કેમ હોય? માન પ્રભુ આવો અવસર મળ્યો છે તો સ્વભાવથી ભરેલા ભગવાનના શરણે જા, તેનો આશ્રય લે, તું ન્યાલ થઈ જઈશ, તને શાંતિ ને અનાકુળ આનંદની પ્રાપ્તિ થશે. આ સિવાય લાખ કરોડ ઉપાય બધા મિથ્યા છે. સમયસારની બીજી ગાથામાં આવે છે કે જીવો ચરિત્ર દર્શન પ્રાણ દિઠ્ઠો લ્યો. આમાંથી આચાર્ય દેવે જીવત્વ શક્તિ કાઢી છે. રાગમાં સ્થિત હતો તે નિજ જ્ઞાન દર્શન ચારિત્રમાં સ્થિત થયો તે જીવ છે. તે સ્થિત થવાની શક્તિ અધિકરણ ગુણ વડે આત્માની જ છે. આહા, તેને આત્માનો જ આધાર છે. આત્માની અધિકરણ શક્તિ અબંધ સ્વરૂપ છે. તે સહજ પારિણામિક ભાવે છે. તેના આશ્રયથી ભાવિમાન ભાવ, તે ઉક્ષમ છે, ઉક્ષમ અને ક્ષય ભાવરૂપ છે અને તે આત્માના આધારે જ પ્રગટ થાય છે. સ્વભાવને આધાર બનાવ્યા વિના એકલા વ્યવહાર રત્નોત્તરના જે પરિણામ છે તે બંધનનું કારણ છે ને તેના આધારે અબંધના કારણરૂપ પરિણામ ઉત્પન્ન થાય એમ કદી બનતું નથી. આહા, ધર્મી પુરુષ જાણે છે કે અમને અમારા ચિદાનંદ ભગવાનનો જ આધાર છે. મહેલમાં હો કે જંગલમાં, પોતાનો આત્મા જ પોતાનો આધાર છે એમ ધર્માત્મા જાણે છે. જુઓ, સીતાજી ધર્માત્મા હતા. જ્યારે લવ અને અંકુશ જેવા ચરમ શરીરી પુત્રો તેમની કુખે આવ્યા તો તેમને સમય શિખર આદિ તીર્થોની વંદનાના ભાગ થઈ આવ્યો. બરાબર તે જ વખતે લોકોએ આવીને રામચંદ્રજીને લોકાપવાદની વાત કહી. તેથી રામચંદ્રજીએ સેનાપતિને બોલાવી સીતાજીને તીર્થોની વંદના કરાવી પછી સિંહનાદ નામના ભયાનક વનમાં તેમને છોડી દેવાની આજ્ઞા કરી. સીતાજીએ બહુ આનંદથી ને ભક્તિથી તીર્થ વંદના કરી ને પછી જ્યાં સિંહનાદ બનાવ્યું ત્યાં રથ ઉભો રાખીને સેનાપતિ રડવા લાગ્યો. સીતાજી કહે છે કે અરે આ શું થયું? સેનાપતિજી તીર્થ વંદનાના આનંદના પ્રસંગે આપ આમ કેમ રડો છો? સેનાપતિ રડતા રડતા કહે કે માતાજી, જેમ મુનિવરો રાગ પરણતીને છોડે તેમ શ્રી રામે લોકાપવાદના ભયથી તમને આ જંગલમાં એકલા છોડી દેવાની આજ્ઞા કરી છે. સેનાપતિના આ શબ્દો સાંભળીને સીતાજી વેચેન બેવાકડા થઈ મૂર્છિત થયા. પછી હોશમાં આવ્યા તો રામચંદ્રજીને સંદેશો કેવડાયો કે હે સેનાપતિ, મારા રામને કહેજે કે લોકાપવાદના ભયથી મને તો છોડી પણ જિન ધર્મને ન છોડશો. અજ્ઞાની લોકો જિન ધર્મની નિંદા કરે તો તે નિંદાના ભયથી સમ્યક દર્શનને કદી ન છોડશો. જુઓ, આ ધર્માત્માની અંતર પરિણતિ. ધર્મના આધારભૂત સ્વભાવ અંતરમાં ભાવ્યો છે તો સંદેશામાં કહે છે કે સ્વભાવના આધારે પ્રકટ સમ્યક દર્શનને લોક નિંદાના ભયથી માં છોડશો. આહા, ધર્મનો આધાર એવા નિજ ચિન્માત્ર ચિદાનંદ પ્રભુને દ્રષ્ટિમાં રાખ્યો છે તો ભયાનક વનમાં પણ સીતાજી ભયભીત નથી. રામનો ભલે વિયોગ હો પણ અંદર આત્મ રામ છે તે હાજર જ છે. સીતાજીના જ્ઞાન શ્રદ્ધાનમાં નિજ આત્મરામનો આધાર નિરંતર વર્ત્યા જ કરે છે. આ આત્મરામનું શરણ મળ્યું તે અશરણ નથી, તે તો વનમાં પણ પોતાના આત્માના આધારે નિશંક અને નિર્ભય જીવન જીવે છે. દર્શન જ્ઞાન ચારિત્રમય જીવન જીવે છે. સમજાણું કઈ? આત્મામાં એક જીવત્વ શક્તિ ત્રિકાળ છે. તેનું કાર્ય શું? કે જ્ઞાન દર્શન આનંદ સત્તા એવા ભાવ પ્રાણરૂપ જીવનનું કાર્ય એમાં થાય છે.
8:07 મિનિટ થઈ છે. જી, સવાર સુધી આપણે ચલાવી શકશું? પછી આપણે તૈયાર છે ને બધા? હા, બિલકુલ. બસ તો પછી સવાર સુધી ચલાવ.
હમણાં આપું.
હા, બસ.
આત્માના આધારે ભાવ પ્રાણથી આત્માનું જીવન છે. શરીરથી જીવવું એ જીવન નથી. જીવો ને જીવવા દો. જીઓ અરજીને દો.
હા, ગપ્પા મારે
એમ સૂત્ર બોલે છે ને. અમારે ત્યાં ઓલી ઓ નહીં નીકળતી પ્રવાસ ફેરી,
ઉસમું
બોલતે જીઓ અરજીને દો. મહાવીર કા સંદેશ, જીઓ અરજીને દો. જીવો ને જીવવા દો એમ સૂત્ર બોલે છે ને. પણ એ જીન સૂત્ર જીનવાણી નથી. જે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તે ધર્માત્માનું જીવન છે. તે સ્વસમય છે. રાગથી જીવવું, દેહથી જીવવું, અશુદ્ધ પ્રાણથી જીવવું તે આત્મજીવન નથી. વાસ્તવમાં એ તો આત્મઘાત છે. આ 10 પ્રાણ છે એ તો જડ છે, તેના આધારે જીવ જીવતો નથી. શું કહીએ, વાતે વાતે ફેર છે. સહી વાતે કેટલી વાત કહે. આનંદા કહે પરમાનંદા, માણસે માણસે ફેર, એક લાખે તો ના મળે એક ત્રાંબિયાના તેલ. ક્યાં મતલબ?
આવા સજ્જનને જ્ઞાની ધર્માત્મા મળવા બહુ મુશ્કેલ છે. લાખો કરોડમાં કોક મળે અને બાકી ત્રાંબિયાના તેર સાધારણ માણસો તો હાલતા ચાલતા તમને મળી જશે.
અચ્છા,
મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મૂર્ખાઓ.
એક લાખે તો ના મળે એક ત્રાંબિયાના તેર,
એટલે ઓલા બહુ રેર કેસ મળે એમ તમને.
પરમાત્મા કહે છે કે તારે ને મારે વાતે વાતે ફેર છે, તારી દ્રષ્ટિ ઊંધી છે માટે કોઈ વાતે મેળ ખાતો નથી. હવે આમાં છે ભાવ્યમાન ભાવનો આધાર થાય તેવી આત્માની ની શક્તિ છે. જેમ નિરાલંબી આકાશને અન્ય કોઈ આધાર નથી તેમ નિરાલંબી ચૈતન્ય પ્રભુને બીજો કોઈ આધાર નથી. ચૈતન્યના ભાવોને નિજ ચૈતન્ય પ્રભુનો એકનો જ આધાર છે, એવી જ આત્માની અધિકરણ શક્તિ છે. ગજબ વાત છે ભાઈ. પોતાના શુદ્ધ ચૈતન્યનો આધાર ચૂકીને જેઓ બહારમાં પોતાનો આધાર શોધે છે, તે વૈદ્રષ્ટિ જીવો બહારમાં ભલે મોટા શેઠ હોય તોય તેઓ રાંકા ભિખારી જ છે, ભિખારા જ છે. કેમ કે બીજા પાસેથી તેઓ પોતાના જ્ઞાન ને આનંદની ભીખ માંગે છે. અને સંકિતીને બહારમાં કદાચ દરિદ્રતા હોય તોય શું, મારા સુખનો આધાર હું જ છું, માટે કોઈ બીજાની જરૂર નથી, એવી સ્વભાવ દ્રષ્ટિ વડે તે નિરંતર અનાકુલ અતિન્દ્રિય સુખનો ભોગવનારું થાય છે. જુઓ, કેવલ જ્ઞાન ભાવ્યમાન ભાવ છે, તેના આધાર પણામય આત્માની અધિકરણ શક્તિ છે. આહા, સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ પ્રગટ્યું તેનો આધાર કોણ? શું વજવૃષભ નારા સંજ્ઞાન હોય તેનો આધાર છે કે ના, તે આધાર નથી. દેહનું અધિકરણ આત્મા અને આત્માનું અધિકરણ દેહ એમ નથી. કેવલ જ્ઞાનનું અધિકરણ વજ્ર શરીર નથી. જો તે શરીર કેવલ જ્ઞાનનો આધાર હોય તો શરીર વિના કેવલ જ્ઞાન રહી કેમ શકે? ન્યાય છબિયા. કેમ કે રહી કેમ શકે? પણ સિદ્ધ ભગવાન પણ ભગવાન સિદ્ધને સદાય કેવલ જ્ઞાન આદિ વર્તે છે ને શરીર વર્તતું નથી, માટે શરીર કેવલ જ્ઞાનનો આધાર નથી. આત્મા જે કેવલ જ્ઞાનનો આધાર છે
એવું ન્યાયથી
સમજાય છે. વજવૃષભ નારા સંજ્ઞાન હોતા કેવલ જ્ઞાન પ્રકટ થાય છે એમ કહ્યું હોય, તે વ્યવહારનું કથન ઉચ્ચાર માત્ર જાણવું, ભિન્ન આધારની બુદ્ધિ છોડી સ્વદ્રવ્યના આશ્રયમાં રહેવું. આહા, એક એક પર્યાયમાં ષટકારક છે. અધિકરણ શક્તિ પ્રકટ થઈ કે ષટકારકથી પ્રકટ થઈ છે? બોલો, અધિકરણ શક્તિ જે પ્રકટ થઈ એના ષટકારકથી પ્રકટ થઈ છે. કારકો અનુસાર થવા પણા રૂપ જે ભાવ, તે મય ક્રિયાશક્તિની વાત આવી ગઈ છે. અહો, આ તો અલૌકિક મંત્રો છે. આ વાત સંપ્રદાયમાં ક્યાંય છે નહીં, દિગંબરમાં છે, પણ એનો અર્થ કરવામાં ગોટો ઉઠાવ્યા છે, ગોટા ઉઠાવ્યા છે. પણ અહો, વિતરાગી મુનિવરોએ રામબાણ માર્યા છે. અધિકરણ જેનો ગુણ છે એવા આત્માને ઉપાદે કરતા ગુણનું પરિણમન થાય છે, ભેગું અનંતા ગુણનું પરિણમન થાય છે. આ ધર્મ ને આ મોક્ષ માર્ગ છે અને એનું ફળ મોક્ષ છે. માટે હે ભાઈ, રાગ ને હે જાણી તું નિજ સ્વભાવ ને ઉપાદે કર, તેથી વિતરાગતા ને સુખ પ્રકટ થશે. કેમ કે આત્મ સ્વભાવ જ તેનું
ચાલે છે.
સંબંધ શક્તિ સ્વભાવ માત્ર સ્વસ્વામિત્વમય સંબંધ શક્તિ. પોતાનો ભાવ પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી એવા સંબંધમય સંબંધ શક્તિ. જુઓ, આ શક્તિનો અધિકાર છે. શક્તિ એટલે ગુણ. ભગવાન આત્મામાં અનંત ગુણ છે. આ અનંત ગુણ પ્રત્યેક ભિન્ન હોવા છતાં એક ગુણનું બીજા અનંતમાં રૂપ છે. તેમાં એક શક્તિ એવી છે કે પોતે આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થાય, પોતાનું જ્ઞાન અને પોતાનો આનંદ સ્વસંવેદનો પ્રત્યક્ષ થાય એવો તેનો પ્રકાશ સ્વભાવ છે. તેમાં અધિકરણ ગુણનું રૂપ છે. તે કારણથી તે શક્તિ પરના આધાર વિના પોતાના જ આધારે પોતાનું સ્વસંવેદન પ્રત્યક્ષ કરે છે. તે પોતાની સ્વયં સિદ્ધ દશા છે. વ્યવહાર રત્નત્રયના કારણે સ્વસંવેદન થાય છે એમ નથી. સર્વ ગુણાંસ્તે સમ્યક એ શ્રીમદજીનું વચન છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ આ વાત આવી છે કે ચોથે ગુણસ્થાને જ્ઞાનાદિ ગુણોનો એક દેશ વ્યક્ત થાય છે. શ્રદ્ધા ગુણની સમ્યક દર્શન રૂપ પર્યાય વ્યક્ત થાય છે. તેની સાથે જ્ઞાન ગુણની મતિશ્રુત સમ્યક જ્ઞાનની પર્યાય પ્રકટ થાય છે. ચારિત્ર ગુણની સ્વરૂપાચરણની પર્યાય પ્રકટ થાય છે. પાંચમે છઠ્ઠે ગુણસ્થાને વિશેષ ચારિત્ર હોય છે.
તે અહીં નથી પણ ચારિત્રનો અંશ ચોથાથી શરૂ થાય છે. આવી વસ્તુસ્થિતિ છે. પહેલા એની યથાર્થ સમજણ કરવી જોઈએ. વિના સમજણ પ્રયોગ કેવી રીતે થાય? અંતર્મુખ થવાનો પ્રયોગ કરતા પહેલા યથાર્થ સમજણ હોય છે, પછી એકાગ્રતા રૂપ ધ્યાન દ્વારા સ્વાનુભવ પ્રગટ થાય છે. આહા, યથાર્થ સમજણ કરી અનંત ગુણનો ભંડાર એવા આત્માનો જ્યાં આશ્રય લે છે ત્યાં ચોથા ગુણ સ્થાને સમ્યક દર્શન સહિત સર્વગુણનો અંશ પ્રગટ થાય છે. આહા, એક અભેદ એ જ્ઞાયક ભાવ સ્વરૂપ પ્રભુ આત્મ છે, તે સમ્યક દર્શનનો વિષય અને ધ્યેય છે. તે ધ્યેયની દ્રષ્ટિ અંતર્મુખ દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન રૂપ પર્યાયની વ્યક્તતા થાય છે. આ મૂળ ચીજ છે. એને બદલે સંયમ લ્યો સંયમ લ્યો એમ કેટલાક પત્રોમાં લખાણ આવે છે, પણ અરે ભાઈ, સંયમ કોને કહેવાય? સમ્યક દર્શન શું ચીજ છે એની ખબર વિના સંયમ આવ્યો ક્યાંથી? માર્ગ જુદો છે બાપા. અનંત શક્તિનો પિંડ શક્તિવાન દ્રવ્ય અભેદ એક છે. તેની દ્રષ્ટિ કરવાથી સંકેત સહિત અનંત શક્તિનો વ્યક્ત અંશ પર્યાયમાં પ્રગટ થાય છે. આહા, જેમ પાણીનો ઘડો ભર્યો હોય ને છલકાય, તેમ જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંત અનંત શક્તિઓનું ઉછળવું થાય છે. એનું નામ સંકેત છે. ભાઈ, આવા સંકેત વિના વ્રતાદી કાંઈ નથી. એ તો થોથા છે, થોથા ભગવાન થયામાં છે. આ સમયસારમાં શક્તિનું વર્ણન દ્રષ્ટિ પ્રધાનતાથી છે. રચનસારમાં જે 47 નયનું વર્ણન છે તે જ્ઞાનની પ્રધાનતાથી છે. શક્તિ 47, નય 47, ભૈયા ભગવતીદાસ રચિત નિમિત્ત ઉપાદાનના દોહા 47 અને 4 ઘાતી કર્મની પ્રકૃતિ પણ 47. આ 47 શક્તિનું સ્વરૂપ યથાર્થથી સમજે તેને 47 પ્રકૃતિનો નાશ થાય છે. કર્મ પ્રકૃતિનો નાશ કહેવો એ તો વ્યવહાર છે, વાસ્તવમાં તો એને અનંત જ્ઞાનાદી પ્રગટ થાય છે. આચાર્ય અમૃતચંદ સ્વામીએ 47 શક્તિનું આમાં અજવ વર્ણન કર્યું છે. જીવત્વ શક્તિથી શરૂ કર્યું છે. શક્તિની આવી વાત શ્વેતાંબર આદિ વિજય ક્યાંય નથી. આ તો કેવલ જ્ઞાનની કેળીએ ચાલનારા સંતોએ અમૃત પેશ્યા છે. ભગવાનની દીવધનીનો આ સાર છે. અત્યારે છેલ્લી સમાન શક્તિનું વર્ણન ચાલે છે. કહે છે કે સ્વભાવ માત્ર સ્વસ્વામિત્વમય સંબંધ શક્તિ છે. જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણ અને તેનું ભવન નામ પરિણામ તે સ્વભાવ માત્ર સ્વવસ્તુ છે. કેમ કે આ સ્વભાવ છે એમ તેની પરિણતિમાં ભાન થયા વિના આ સ્વભાવ છે એ વાત ક્યાંથી આવી? સ્વભાવ માત્ર સ્વવસ્તુ છે, આખો અભેદ. કેમ કે આ સ્વભાવ છે એમ તેની પરિણતિમાં ભાન થયા વિના આ સ્વભાવ છે એ વાત ક્યાંથી આવી? આમ દ્રવ્ય ગુણ અને તેની નિર્માણ પરણતિ તે સ્વભાવ માત્ર સ્વ છે અને તેના સ્વામિત્વમય સંબંધ શક્તિ છે.
208 માં શું આવે છે? કે જ્ઞાયક ભાવ તે સ્વ છે અને એનો
સ્વામી
શ્રદ્ધાની મુખ્યતાથી કહ્યું. અહીંયા જ્ઞાનની મુખ્યતાથી, એ ધ્યેયની મુખ્યતાથી એમ
કહ્યું.
ધ્યેય પણ સ્વ છે અને જ્ઞેય પણ સ્વ છે. ધ્યેયની સાથે સ્વસામી પણ સંબંધ છે અને જ્ઞેય થાય છે એની સાથે પણ સ્વસામી સંબંધ છે. સમજમાં આવ્યા? પ્રેમચંદજી
બિલકુલ સમજમાં આવ્યા સર. ધ્યેય મેં સ્વસ્વામી સંબંધ છે અને ધ્યેય જો અભેદ હોય પરિણામી હોય એની સાથે પણ સ્વસ્વામી સંબંધ છે.
ઉસકા વો મેરા સ્વ પરિણામી દ્રવ્ય,
પરિણામી દ્રવ્ય
સ્વ અને મેં ઉસકા સ્વામી
અને ગાયક છું. પરિણામી ગયા બીજા પહેલા છઠ્ઠી ગાતા સમય સારા
તો પરિણામી ઉસકા સ્વામી.
હા,
પરિણામી કા
પરિણામી કા સ્વામી
તો પરિયે સહિત આયા દ્રવ્ય
આયા તો જ્ઞાન અપેક્ષામાં અમને તો કઈ વાંધા નહીં.
નહીં તમને વાંધો ન હોય તો આ જૈન દર્શન પક્ષમાં ચડી જાય તો કામ ના આવે. બે અભેદ જ્ઞાન કી પરી કે નિશ્ચય
અનંત ગુણ રૂપી સ્વભાવ નું સ્વામિત્વ ક્યારે થાય કે જ્યારે પર્યાયમાં પરિણમન થાય ત્યારે આ સ્વ સ્વભાવ મય પોતાની પૂર્ણ વસ્તુ છે એમ ભાન થયું તો સ્વ સ્વામિત્વમય સંબંધ શક્તિની પર્યાયનો અંશ પ્રકટ થાય છે. ત્યારે દ્રવિગુણ પર્યાય ત્રણેયમાં સંબંધ શક્તિનું વ્યાપકપણ થાય છે. અહીં સ્વભાવ માત્ર સ્વ એમ કહ્યું છે એમાં એકલા ત્રિકાળી ની વાત નથી.
આચાર્ય ની સાક્ષી આવે એમ જ છે વસ્તુ.
એમાં એટલા ત્રિકાલી ની વાત નથી. ત્રિકાલી નું પર્યાયમાં ભાન થયું તો ત્રિકાલી દ્રવ્ય અનંત ગુણ અને તેની નિર્મળ નિર્વિકારી પર્યાય ત્રણે સ્વભાવ માત્ર છે અને એ ત્રણેમાં સ્વ સ્વામિત્વમય સંબંધ શક્તિનું વ્યાપકપણું થાય છે. ભગવાન આત્મા ચૈતન્ય લક્ષણે લક્ષિત છે. જ્ઞાનની વર્તમાન પર્યાય સ્વગેયને જાણતી પ્રકટ થઈ તેમાં આ પરમાત્મ સ્વરૂપ પૂર્વ વિજ્ઞાન વસ્તુ હું છું એમ જાણવામાં આવ્યું સાથે તેની એની પ્રતીતિ થઈ. જો પ્રતીતિ ન થાય તો આ સિદ્ધ સમાન કારણ પરમાત્મા હું ભગવાન સ્વરૂપ છું એ ક્યાં રહ્યું? એક વાર પ્રશ્ન થયેલો. પ્રશ્ન, મહારાજ આપ ત્રિકાળી ધ્રુવ વસ્તુને કારણ પરમાત્મા કહો છો તો જો તેઓ કારણ પરમાત્મા હોય તો તેનું કાર્ય આવવું જોઈએ ને? કારણ પરમાત્મા તો મોજૂદ છે પણ તેનું સમ્યક દર્શન રૂપી કાર્ય તો છે નહીં, માટે તેને કારણ પરમાત્મા કેમ કહેવાય? ત્યારે અમે જવાબ દીધેલો કે ઉત્તર, ભાઈ જેને કારણ પરમાત્મા પ્રતીતિમાં આવ્યા તેને તે કારણ પરમાત્મા છે, જેને પ્રતીતિમાં આવ્યો નથી તેને કારણ પરમાત્મા ક્યાં છે? સમજાય છે? કારણ પરમાત્મા ત્રિકાળી અનંત ગુણ સ્વરૂપ ભગવાન તો અનાદિથી છે પણ તેનો પર્યાયમાં ભાસ થયા વિના કારણ પરમાત્મા છે એ વાત ક્યાં રહી? મિથ્યા શ્રદ્ધા વાળાને કારણ પરમાત્માની શ્રદ્ધા નથી, તેને તો બહારમાં રાગ અને પર્યાયની શ્રદ્ધા છે. સમ્ય દ્રષ્ટિને જ કારણ પરમાત્માની શ્રદ્ધા છે. આ શાસ્ત્રની 17-18 ગાથાની ટીકામાં એમ કહ્યું છે. ક્યાં કહા હૈ કે અજ્ઞાનીની જ્ઞાન પર્યાયમાં પણ પર્યાયનો સ્વભાવ સફર પ્રકાશક હોવાથી સ્વગને જાણવામાં આવે છે પણ તેની દ્રષ્ટિ ત્યાં સ્વદ્રવ્ય પર નથી, માટે તેના જ્ઞાનમાં જણાતો હોવા છતાં તેની પર્યાયમાં કારણ પરમાત્મા આવ્યો નહીં. દ્રવ્ય જ્ઞાનમાં જણાવા છતાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નહીં હોવાથી પર્યાયમાં દ્રવ્ય આવ્યું નહીં. દ્રવ્ય જ્ઞાનમાં જણાવા છતાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નહીં હોવાથી પર્યાયમાં દ્રવ્ય આવ્યું નહીં, એટલે દ્રવ્યનું જ્ઞાન આવ્યું નહીં.
જાણવાનો પ્રયત્ન કર્યા વગર જણાઈ ગયો છે સ્વીકાર કરે તો કામ નહીં.
ભાઈ રાગ અને પર્યાય ને જે પોતાનું સ્વ માને છે તે વૈરાત્મા છે, કેમ કે પર્યાય તે બહિર તત્વ છે ને વસ્તુ છે તે અંતર તત્વ છે. એક સમયની પર્યાય ઉપર જેની દ્રષ્ટિ છે તે બહિર દ્રષ્ટિ વૈરાત્મા છે, ને ભગવાન જ્ઞાયકનો જેણે અંતરમાં સ્વીકાર કર્યો તે અંતરાત્મા થયો. સમ્યક દર્શન જ્ઞાન આનંદ રૂપ જે સ્વના ભવન રૂપ ભાવ છે તે જ મારું સ્વ છે ને હું તેનો સ્વામી છું. આ સિવાય બીજું કઈ મારું સ્વ નથી ને બીજા કોઈનો હું સ્વામી નથી, એમ તેને હવે નિર્ણય થયો છે. જુઓ આ સંબંધ શક્તિ પરથી સંબંધ હોવાનું નિષેધીને આ સંબંધ શક્તિ સ્વમાં એકતા સ્થાપિત કરે છે. પણ અરે, અજ્ઞાનીની દ્રષ્ટિ બાર પર અને પર્યાય પર હોય છે. નિયમ સારના શુદ્ધવા અધિકારમાં આવે છે કે જીવાદી સાત તત્વ બહિર તત્વ છે. ત્યાં જીવાદી એટલે જીવની પર્યાય સમજવી. જીવાદી બહિર તત્વ હે છે અને પોતાનો આત્મા જે એક જ્ઞાયક ભાવ માત્ર છે તે ઉપાદેય છે. નિર્મળ પર્યાયને પણ ત્યાં બહિર તત્વ કહેવામાં આવેલ છે. સંવર નિર્જરા આદિ પર્યાય છે તેને ત્યાં બહિર તત્વ કહી છે, હે કહી છે. ત્યાં પ્રયોજનવશ નવે તત્વની બધી પર્યાયને હે કહી છે ને એક અંત તત્વ સ્વદ્રવ્યને જ આશ્રય કરવા યોગ્ય ઉપાદેય કહ્યું છે. હવે આ સાંભળવાય ન મળે તેને કેદી તેનું જ્ઞાન થાય ને ક્યારે તે અંતરમાં ઉતરે અને આ સમજ્યા વિના બધું તારું થોતા છે ભાઈ. આ દયાદાન વ્રત ઇત્યાદિના વિકલ્પ બધું થોતા છે ભગવાન. ત્યાં કહે છે કે દયાદાન વિકલ્પ ઇત્યાદિ જે વિકલ્પ છે તે તો હે છે, પણ દ્રવ્ય દ્રષ્ટિ કરતા જે સમર નિદ્રાની નિર્મળ પર્યાય પ્રકટ થઈ તે હે છે. સમર એટલે ચારિત્ર. ભગવાન આનંદ સ્વરૂપમાં રમણતા કરતા જે ચારિત્રની પર્યાય પ્રકટ થઈ તે ચારિત્ર દશા હે છે. કેમ કે પર્યાયના લક્ષ્ય રાગ ઉત્પન્ન થાય છે. પર્યાયનું લક્ષ્ય છોડાવી એ જ્ઞાયકનું જ લક્ષ્ય કરાવવાનું પ્રયોજન છે. તેથી ત્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશાને હે કહી છે, પરદ્રવ્ય કહી છે. શ્રીમદ રાજચંદજીને તત્વદ્રષ્ટિ હતી. તેમણે એકવાર કહેલું કે અરે, આ નાદ કોણ સાંભળશે, કોણ હા પાડશે, પરમાત્માનો આ નાદ છે. લોકોએ બહારનું બધું માન્યું છે, વ્રત કરીને